तारीख 17/9/83 शनिवार, समय सार का साथ 13, समय सवारे 8:15 से 9:15, परिश्र पर्व, अनुसर पर्व दिवस 7।
विनय પછીના છ પ્રકારો ધ્યાનમાં રાખવું કે આ બધા પ્રકારના તપ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પછી જ હોય છે. નિશ્ચય તપ હોય કે વ્યવહાર તપ, સમ્યક દર્શન પછી નિશ્ચય પૂર્વક નો વ્યવહાર હોય છે. આ બધા પ્રકારના તપ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પછી જ હોય છે. સમ્યક દર્શન વગર કાય ક્લેશ અણસણ કે સ્વાધ્યાય વગેરે કરે તેને નિશ્ચય થી કે વ્યવહાર થી કોઈ રીતે તપકી શકાતો નથી. સમ્યક દર્શન વિના આ ઉપવાસ આદિના જે તપના ભાવ છે તેને વ્યવહાર તપ પણ કહી શકાતો નથી. કશાય ની મનતા કહો પણ વ્યવહાર તપ નથી. કશાય ની મનતા હો તો હો પણ એ વ્યવહાર તપ એને લાગુ પડતો નથી. કેમ કે નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી. પણ તપ થી મોક્ષ જ થાય છે. પણ કયા તપ થી મોક્ષ થાય છે? જ્યાં સ્વરૂપમાં રમણતા થઈને સર્વ પ્રકારની ઈચ્છાનો નિરોધ થઈ ગયો એને પરમાત્મા વિતરાગ દશાને મોક્ષનું કારણ કહે છે. તપ છે ખરું. શુભ ભાવથી તો કર્મની નિર્જરા થતી નથી તો તપ થી તો નિર્જરા થાય છે. તપસ્યા નિર્જરા ચો નિર્જરા થાય તપ થી. કયા તપ થી નિર્જરા થાય? કર્મની. જળ કર્મ જે ભાવે બંધાય એ ભાવને વ્યવહાર તપ પણ કહેતા નથી. નિશ્ચય તપ થી કર્મની નિર્જરા થાય છે. આ નિશ્ચય શું ને વ્યવહાર શું એ બે વાત ગુમ થઈ ગઈ છે તદ્દન. અને નિશ્ચય વ્યવહાર નું સ્વરૂપ સમજ્યા વિના એને યથાર્થ વસ્તુ ખ્યાલમાં આવતી નથી. સ્વાધ્યાય નો વિકલ્પ ઉત્તમ તપ છે. સ્વાધ્યાય સ્વઅધ્યાય આત્મામાં અધ્યયન કરવું, આત્મામાં લીન થવું તેને ભગવાન ઉત્તમ તપ કહે છે. જ્યાં કોઈ પણ પ્રકારની શાસ્ત્ર વાંચવાની સાંભળવાની ઈચ્છા ન થાય એને ભગવાન સ્વાધ્યાય ઉત્તમ તપ છે. અને જ્યારે સાધકને નિર્વિકલ્પ ધ્યાન ન હોય અને શાસ્ત્ર સ્વાધ્યાય નો વિકલ્પ ઉઠે તેને વ્યવહાર તપ કહેવામાં આવે છે. નિશ્ચય વાળાને અજ્ઞાનીને નથી નિશ્ચય તપ અને નથી વ્યવહાર તપ. નથી નિશ્ચય સ્વાધ્યાય, નથી વ્યવહાર સ્વાધ્યાય. વ્યવહાર નહીં નથી એને, નહીં તો શુદ્ધ જ્ઞાની ને હોય. પણ જેને શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી હોય એને આ પ્રકારના વ્યવહાર આવ્યા વિના રહેતા નથી. પણ એનાથી ભગવાન આત્મા જુદો છે. આ વ્યવહારના વિકલ્પ આવે છે ને એનાથી ભગવાન આત્મા ભિન્ન છે. એ વિકલ્પાતીત છે, નિર્વિકલ્પ તત્વ છે. એ વિકલ્પને પોતે કર્મ બનાવે છે એ અજ્ઞાન છે. વ્યવહાર થી કોઈ રીતે તપકી શકાતો નથી. ઉત્તમ તપ એ સમ્યક ચારિત્ર નો ભેદ છે. સમ્યક ચારિત્ર સમ્યક દર્શન વગર હોતું નથી. પુણ્ય કે પાપરૂપ કોઈ ઈચ્છા આત્મ સ્વભાવમાં નથી. ત્રિકાળ આત્માનો જે સ્વભાવ છે એમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. ઈચ્છાથી રહિત છે ભગવાન આત્મા ત્રણેય કાળ. એનું અવલંબન લેતા જે પર્યાયમાં ઈચ્છા ઉત્પન્ન થતી હતી એનો નિરોધ થાય અને સ્વરૂપમાં લીન થાય ત્યારે ભગવાન એ પરિણામને તપ કહે છે. અને એ તપથી કર્મની નિર્જરાને મોક્ષ થાય છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું સમજવું તો જોઈએ ને. પોતે ભલે ત્યાં સુધી પહોંચી ન શકતો હોય તો એને તત્વના સ્વરૂપને સમજે તો એ અન્યથા તો ન માને. મને તપ કરવા ને હવે થઈ જશે મારો મોક્ષ, એ તો વિપરીતતા છે. ઈચ્છા રહી નિર્મળ ચૈતન્ય સ્વરૂપને ઓળખીને તેના અનાકુળ આનંદના અનુભવમાં લીન થતા વિતરાગી ભાવથી આત્મા શોભી ઉઠે છે એનું નામ તપ છે. એવો તપ મુક્તિનું કારણ છે. આ તપ મુક્તિનું ઈચ્છા નિરોધ તપ, જ્યાં ઈચ્છાનો તમામ પ્રકારની ઈચ્છાનો અભાવ અને સ્વરૂપમાં જયારે આત્મા એ પરિણતિ અંદર લીન થાય છે જેટલો ટાઈમ, એને નિશ્ચય તપ કહે છે. અને પછી વિકલ્પ ઉઠે તો એને મુનિરાજ ને શ્રાવકને બહારના ઉપવાસ પણ હોય છે, પણ આ બાર પ્રકારના તપમાં કોઈ ને કોઈ પ્રકારનો વ્યવહાર તપ પણ સાધકને હોય છે. પણ એ બધા બાહ્ય તપ છે, બારે પ્રકારને વ્યવહાર તપ કયા. અરે સમ્યક દર્શન શું ચીજ છે એ તો જગતના જીવોને વાત સાંભળવા પડે નહીં, તો એ અનુભવ ક્યારે કરે આત્માનો, એ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, એની એ તીર્ણ મની ગાથા છે. શું કહ્યું કે આ જે નવ તત્વના જે ભેદો છે વ્યવહાર નીતિ જોવામાં આવે તો એ પરિણામ જીવના પરિણામ છે, પણ શુદ્ધ નહીંથી જોવામાં આવે તો આ નવ તત્વના પરિણામથી આત્મા ભિન્ન છે. આત્મા નવ રૂપે દેખાતો નથી, પણ આત્મા એક રૂપે દેખાય છે. શું કહ્યું, જરાક વાર ખુશી થઈ જાય કે આત્માના પરિણામ તો ગયા કે નહીં, પણ એ પરિણામથી આત્મા ભિન્ન છે એવા આત્માની દ્રષ્ટિને અનુભવ કરે ત્યારે એને નવ તત્વને જાણ્યા કહેવાય. મારાથી નવ તત્વ ભિન્ન છે, ભિન્નપણે જાણે ત્યારે જાણ્યા કહેવાય, અભિન્નપણે જાણે તો એ જાણ્યા કહેવાતા. વ્યવહાર શબ્દ પીડ્યો છે ને ઉપરમાં, વ્યવહાર ને ની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નહીંથી કહેવામાં આવે છે, કે આત્માના સ્વભાવમાં નથી, આત્માના ત્રિકાળ સ્વભાવમાં પરિણામો નથી. પ્રમાણ જ્ઞાનની પ્રધાનતાથી જીવમાં એ થાય છે, પણ શુદ્ધ નહીંથી જોવામાં આવે તો એ જીવથી બાહ્ય છે. નવ તત્વ જીવમાં નથી, જીવના પરિણામ હોવા છતાં એ પરિણામ જીવ નથી, અને જીવના પરિણામ હોવા છતાં એ પરિણામથી આત્મા સહિત નથી પણ રહિત છે. વ્યવહાર નથી સહિત અને નિશ્ચય નથી રહિત છે એવા શુદ્ધ નહીં દ્વારા એક શુદ્ધ આત્માને દ્રષ્ટિમાં લઈએ, જ્યારે નવને દ્રષ્ટિમાંથી છોડી દે, નવનો સ્વીકાર કરી નવનું લક્ષ છોડી અને એકનું અવલંબન કરે ત્યારે ઉતાર્થ નહીંથી નવ તત્વને જાણ્યા કહેવામાં આવે, ત્યારે સમ્યક દર્શન થયું. નવ તત્વથી આત્માને ભિન્ન જાણે ત્યારે નવ તત્વને જાણ્યા કહેવાય, નવ તત્વથી અભિન્ન જાણે આત્માને તો એ તો મિથ્યાત છે. પરિણામને એકાંતે લક્ષ કરે તો મિથ્યાત, અને પરિણામથી સહિત આત્મા છે એમ શ્રદ્ધામાં રાખે તો એ મિથ્યાત છે. અને આ પરિણામો નવ છે એનાથી હું રહી છું એમ આવ્યું ને ઉપર, કે એ બધા તેમનામાં એક પણ પ્રગટ કરનાર, બીજી નહીં છે પ્રતિપક્ષ. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો નવ ના ભેદો દેખાય છે, સાચા છે, સત્યાર છે જાણવા માટે છે, પણ આત્માના સ્વભાવમાં તેવો નથી. ભૂતાર્થ નહીંથી એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નહીં પણ સપાયેલા આત્માની અનુભૂતિ, આ હું એક છું, હું અનેક રૂપે નથી, અનેક પણાથી ભિન્ન મારો આત્મા છે. પરિણામ પોતામાં ઉત્પન્ન થતા પરિણામે પરિણામથી ભગવાન આત્મા ટંકોદગીર રહી છે. એ જ્યારે એકને લક્ષમાં લીએ ત્યારે એને નવનું જ્ઞાન સાચું થયું કહેવાય, એટલે નવ ભિન્ન છે એમ જાણે તો નવનું જ્ઞાન સાચું થયું. નવથી હું અભિન્ન છું તો નિશ્ચય ખોટો ને વ્યવહાર પણ ખોટો. જેનું લક્ષણાત્મક તેની પ્રાપ્તિ થાય છે. લ્યો એક આના આધાર રૂપે નિયમ સાર નો 26 નંબર નો કળસ છે. આ રહીત ને સહિત, સહિત ને રહીત ની રમત છે. ભગવાન આત્મા દેહ મન વાણી ને સહયોગ થી તો આ ત્રણેય કાળ પૃથક ભિન્ન છે, એની વાત તો શું કરવી. પણ આત્મામાં જે પરિણામ થાય, એ પરિણામ થી આત્મા વ્યવહાર ને સહિત અને નિશ્ચય નહી રહી. એ 26 નંબર ના શ્લોક માં આચાર્ય ભગવાન પદ્મનંદી ભાવિ તીર્થંકર છે, ભાવિ તીર્થંકર હો પોતે લખે છે, એને એક શ્લોક બનાવ્યો છે. જીવ તત્વ જ્યાં 13મી ગાથા ચાલે છે એનું અનુસંધાન છે. જીવ તત્વ ક્વચિત સદગુણો સહિત મિલશે છે, ક્વચિત કોઈ વખતે કેવળ જ્ઞાન રૂપે આત્મા પરિણમે છે એમ દેખાય છે, એમ જણાય છે, પૂર્ણ રૂપ થાય ત્યારે, અને ક્વચિત અશુદ્ધ રૂપ ગુણો સહિત મિલશે છે, સાધક દશા છે જ્યાં સુધી મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન સમ્યક હો. પણ અશુદ્ધ કેમ કહ્યું? અપૂર્ણ શુદ્ધ, અશુદ્ધ એટલે વિકાર નહીં, અપૂર્ણ શુદ્ધ અવસ્થા થાય છે સાધકની, ત્યારે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન સમ્યક છે એ રૂપે આત્મા પરિણમે છે, વિલસે છે, દેખાય છે. ક્વચિત સહજ પર્યાયો સહિત મિલશે છે, અગુરુ લઘુ ગુણની પર્યાયો સહિત પણ આત્મા પરિણમે છે, વિલસે છે, દેખાય છે. અને ક્વચિત અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે, નર નારક આદિની પર્યાય અથવા રાગ આદિની પર્યાય એ રૂપે સંસાર અવસ્થામાં આત્મા પરિણમે છે, વિલસે છે, દેખાય છે. હવે જો આટલો સ્વીકાર કર્યા પછી આ બધાથી સહિત હોવા છતાં આ બધા ઉપરના જે પરિણામ કયા એનાથી આ જીવ તત્વ, જીવનું સ્વરૂપ સહિત હોવા છતાં પણ બસ સહિત છે, અહીંયા એટલો જીવ એનાથી આગળ ન ગયો, અનંત કાળ ગયો, કે પર્યાય થી રહીત દ્રવ્ય હોય આત્મા. આ ભાઈ કથનચિત સહિત ને કથનચિત રહીત એવો શ્યાદવાદ છે. સહિત હોવા છતાં પણ જે એ બધાથી રહીત છે, ઉપરના કેવળ જ્ઞાનની પર્યાય થી ભગવાન આત્મા રહીત, સમ્યક દર્શનના ચારિત્રના નિશ્ચય મોક્ષ માર્ગ રત્નત્રયના પરિણામથી આત્મા ભિન્ન છે, રહીત છે. વ્યવહાર રત્નત્રયના પરિણામથી આત્મા રહીત છે. અરે અગુરુ લઘુ ગુણની શુદ્ધ પર્યાય, સ્વાભાવિક પર્યાય એનાથી પણ આત્મા રહીત છે. સહિત હોવા છતાં એ બધાથી રહીત રહીત છે, રહીત થતો નથી. તણે કાળા જીવ તત્વ પોતામાં ઉત્પન્ન થતા પરિણામથી ભગવાન આત્મા શુદ્ધ નહીંની દ્રષ્ટિથી જોતા રહીત છે. વ્યવહાર નહીંથી સહિત, નિશ્ચય નહીંથી રહીત છે એવા આ જીવ તત્વને, એવા આ મારા શુદ્ધ આત્માને સાધક કહે છે મુનિરાજ ભાવલિંગી સંત. એવા આ જીવના સ્વરૂપને, જીવ તત્વને, શુદ્ધાત્માને હું સકળ અર્થની સિદ્ધિ માટે, મોક્ષની પ્રાપ્તિ માટે સદા નમું છું, ભાવું છું. આ શુદ્ધાત્માનું હું નિરંતર ધ્યાન કરું છું, એનું અવલંબન લઈને એમાં ઠરું છું. આ નિયમસારમાં એક જગ્યાએ લખ્યું છે, ઘરે શુદ્ધાત્માના ધ્યાન સિવાય બાકી બીજું બધું ઘોર સંસાર છે. શું કહ્યું? આ શુદ્ધાત્માના ધ્યાન સિવાય બાકી બીજું બધું ઘોર સંસાર છે. શુભ અને અશુભ ભાવો બધા મહા દુઃખદાયક ના ભાવો છે. એનાથી ભિન્ન આત્માની તમે સાધના કરો, અમે પણ એને સાધી ગયા છે. આ પરિણામથી સહિત હોવા છતાં, વ્યવહારથી કહ્યું સહિત, વ્યવહાર નહીં ને થાપો ઉથાપવા માટે, સહિત હોવા છતાં આ બધા પરિણામ થી જે જીવ તત્વ રહિત છે એને હું સકલ અર્થ ની સ્થિતિ માટે સદા ભાવું છું, સદા નમું છું. એ વાત કઈ કે આ નવ તત્વ ને જાણીને પછી નવ તત્વ થી રહિત હું છું એમ જયારે જાણે ત્યારે ભૂતાર્થ થઈ એને સમ્યક દર્શન થયું કહેવામાં. નવ તત્વ થી સહિત છું એ તો વ્યવહાર નહી છે, એવું તો જ્ઞાન અનંત કાળ થી અનંત વાર કર્યું કે આત્મા બંધમોક્ષ ના પરિણામ થી સહિત છે. વ્યવહાર નહીં, બંધમોક્ષ ના પરિણામ થી કથનચિત સહિત છે, તો પણ જે બંધમોક્ષ ના પરિણામ થી રહિત છે તે આત્મા ઉપાધિ છે. બંધમોક્ષ ના પરિણામ ઉપાધિ નથી, અને બંધમોક્ષ ના પરિણામે પરિણામ તો દ્રવ્ય પર્યાય સાપેક્ષે પણ ઉપાધિ નથી, પણ પરિણામ થી ભિન્ન ભગવાન આત્મા ઉપાધિ છે. એને લક્ષમાં લે, એને ધ્યાનમાં લે, એનું ધ્યાન કર. એ વાત કરી ઉદ્ધાર્થ ને નવ તત્વ ને જાણતા સમય દર્શન થાય. એટલે નવ તત્વ ને જાણીને નવ તત્વ થી ભિન્ન શુદ્ધ નૈતિક આત્મા ને જયારે જાણ્યો ત્યારે એમ જાણ્યું કે આ નવ તત્વ થી હું ભિન્ન છું, એવા આત્મા ને જાણતા તેને સમય દર્શન થયું. ભિન્ન પણ એ જાણે છે, નિશ્ચિત શુદ્ધ નૈતિક એમાં લખ્યું છે, આમાં જ છે, એનો જ અર્થ ચાલે છે. જો આમાં લખ્યું છે વ્યવહાર નહીં ની અભૂતાર્થ નહીંથી કહેવામાં આવે છે. વ્યવહાર નહીંથી જે નવ તત્વ કહેવામાં આવ્યા તેમનામાં, એમાં લખ્યું છે તેમનામાં. ચોખડ તો ખરાબ હોય જોઈએ ને કે ભાઈ આમાં એ ક્યાં લખ્યું છે કે નવ તત્વ થી આત્મા રહી છે, લખ્યું તો નથી. તેમનામાં એક પણ પ્રગટ કરનાર શુદ્ધ નહી આત્માને એક પણ પ્રસિદ્ધ કરે છે, નવ પણ પ્રસિદ્ધ કરતી નથી. નવ તત્વના ભેદોથી ભગવાન આત્મા ભિન્ન છે. ત્યારે શુદ્ધ નહીનો વિષય દ્રષ્ટિગોચર થાય, પરિણામથી સહિત માની બેઠો છે, માન્યતા હો, એ તો વિદ્યાતોનો અનુભવ છે. કેમ કે નવ તત્વ માં મિથ્યાત્વના પુનપાપના પરિણામ પણ આવી ગયા, એનાથી સહિત માને રાગથી આત્માને, એ તો અનાદિકાળ થી માનતો આવે છે. દેહ થી ભિન્ન હોય પણ બંધમોક્ષ ના પરિણામ થી આત્મા ભિન્ન હોય, આ છે ભિન્ન જ છે, પણ શુદ્ધ નહીં નિશ્ચય નહીં એ ખ્યાલ રાખ. વ્યવહાર નહીં સહિત હોવા છતાં નિશ્ચય નહીં જે પરિણામ થી રહી છે આત્માને હું સદા ભાવું છું. તમે પણ આવા આત્માનું ધ્યાન કરો. ધ્યાનની પર્યાય થી જે ભિન્ન છે, ધર્મ ધ્યાનના પરિણામ ને શુક્લ ધ્યાનના પરિણામ થી ભગવાન આત્મા ભિન્ન દ્રષ્ટિનો વિષય છે. ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાનના પરિણામ થી સહિત છે, વ્યવહાર નહીં થઈ ગઈ. કેવળ જ્ઞાન ની પર્યાય થી આત્મા સહિત છે એ વ્યવહાર નહીં નો વિષય થઈ ગયો. કેવળ જ્ઞાન ની પર્યાય થી પણ ભગવાન આત્મા ભિન્ન છે એ તો લીધું ને, જીવ તત્વ સદગુણ સહિત વિલસે છે, કેવળ જ્ઞાન રૂપે પરણમે છે, પરણમ તો હોવા છતાં એ પરિણામ થી આત્મા ભિન્ન છે, એને દ્રષ્ટિમાં ને ધ્યાનમાં લે. એનું ધ્યાન જે કરે છે એને ભગવાન તપ કહે છે. આત્માનું ધ્યાન જ્યાં ઈચ્છાનો નિરોધ થાય એને ભગવાન તપ કહે છે. એ તપ થી કર્મની નિર્જરા થાય છે. રવિન્દ્ર બાબુ વો જો તપ વિકલ્પ કરતા હૈ વો તપ સે કર્મ કા બંધ હોતા હૈ, નિર્જરા કિંચિત માત્ર નહીં હોતા હૈ. અરે આ અમે બધું આ ઉપવાસ કરીએ, બધું અમારું ફોક, કઈ ફોક નહી, સંસાર ફળશે, ફળ તો આવશે, પરિણામ ફળ વિના હોય નહી. અશુભ ના અશુભ પરિણામ, શુભ ના શુભ ફળ આવે, શુદ્ધ ના પરિણામમાં મોક્ષ થાય. પરિણામ ફળ આપ્યા વિના રહેતું ખરેખર તો જે સમયે પરિણામ ઉત્પન્ન થાય છે તે સમયે નિશ્ચયથી ભોગવાઈ જાય છે. અધ્યાત્મની દ્રષ્ટિમાં તો આ છે, પણ એના નિમિત્તે પછી જે કર્મ બંધાય એ ભવિષ્યમાં ભોગવે એમ ઉપચારથી કહેવામાં આવે. એ પણ એમાં જોડાય તો અત્યારે કર્મ બાંધે અને ઉદયમાં આવે ત્યારે જોડાવવું જોઈએ એવો કોઈ નિયમ નથી, તો કોઈ છૂટી શકે નહીં. ખરેખર તો જે સમયે અશુભ ભાવ જીવની પર્યાયમાં ઉત્પન્ન થાય છે તે સમયે ભોગવાઈ જાય છે, આગળ પાછળ નથી. અને શુભ ભાવ જે સમયે ઉત્પન્ન થાય છે તે સમયે અલ્પ દુઃખે ભોગવીને છૂટી જાય છે, અને શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે એનું અનાકુળ આનંદ એ જ વખતે ફળ આવે છે, આગળ પાછળ નથી. નિશ્ચય નહીં માં તો આ છે. પછી વ્યવહારે કર્મનો બંધ થાય ને ભવિષ્યમાં એને ભોગવે, પણ જો એમાં જોડાય તો ભોગવે છે એમ ઉપચાર લાગુ પડે. જોડાય આત્મામાં તો અત્યારના કર્મનો ઉદય ભવિષ્યમાં આવે અને આત્મામાં જોડાઈ જાય તો એ કર્મ બધા કરી જાય. હવે આગળ જો આ નવ પ્રકારના પરિણામથી રહિત છે આત્મા એમ આત્મા દ્રષ્ટિમાં લીધો છે અકર્તાને, એટલે પરિણામનો એ આત્મા કરતા બની શકતો નથી એમ આમાં કેવું છે? જો પરિણામથી સહિત માને છે એ પરિણામનો કરતા માને છે, પરિણામનો જ્ઞાતા બનતો નથી, જેની વાત છે. પર્યાયની અપેક્ષા વિના નિરપેક્ષ અકર્તા દ્રષ્ટિમાં શ્રદ્ધામાં આવ્યું ત્યારે એ પરિણામે અકર્તાને જાહેર કર્યો તે જ્ઞાને જાણ્યું કે અકર્તાને જાહેર કરનારા પરિણામ છે, પરિણામ થવા યોગ ક્યાં છે એને હું જાણું છું, પરિણામ જે થવા યોગ થાય છે એનો હું કરનાર નથી. કેમ કે ભિન્ન જાણે છે એટલે કરતા નથી. સંવર રિદ્રાને મોક્ષના પરિણામનો ભગવાન આત્મા કરતા નથી. અરે અરે આ શું, ક્યાંથી આ વાત આવી? આ વાત 24 તીર્થંકરોએ કહેલી છે. ભગવાન મહાવીર આમ કહેતા હતા. પણ વાત શાસ્ત્રમાં ગુપ્ત રહી ગઈ હતી, ચમત્કાર. જગતને આ સતનું કોઈને ખબર નહોતી. એ અનુભવી પુરુષ જયારે જાગે ત્યારે અનુભવી દ્રવ્યાનું યોગનો ઉકેલ કરી શકે, અથવા દ્રવ્યાનું યોગનો ઉકેલ કરતો એને સમ્યક દર્શન થઈ જાય. મિથ્યા દ્રષ્ટિનો પ્રવેશ શાસ્ત્રમાં નથી જાણતો, નિશ્ચય નહીનું કથન નથી જાણતો, વ્યવહાર નહીનું કથન નથી જાણતો, પ્રમાણનું કથન કઈ ખબર નથી. હવે એ છે જ્ઞાન વિકારી થવા યોગ અને વિકાર કરનાર. મહા સિદ્ધાંત થવા યોગ અને કરનાર બે શબ્દ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. થવા યોગ પરિણામ, જગતના પદાર્થો તો થવા યોગ થાય છે એનો તો આત્મા ઉપાદાન પણ કરતા નથી ને નિમિત્ત પણ કરતા નથી, પણ પોતામાં ઉત્પન્ન થતા પરિણામનો ઉપાદાન પણ કરતા નથી ને નિમિત્ત પણ આત્મા કરતા નથી. ત્રિકાળી દ્રવ્ય અકર્તા છે આત્મા. આ જગતના જીવોએ પ્રાણીઓએ વાત સાંભળી નથી કે આ પુણ્યને પાપના પરિણામ, વિકારી થવા યોગ ને વિકાર કરનારે બંને પુણ્ય છે તેમજ એ બંને પાપ છે. આ પુણ્યના બે પ્રકાર ને પાપના બે પ્રકાર, એક ભાવ પુણ્ય અને એક દ્રવ્ય પુણ્ય, એક ભાવ પાપ અને એક દ્રવ્ય પાપ. ભાવ પુણ્ય એ જીવની વિકૃત અવસ્થા છે, જીવના પરિણામ છે, છતાં એ પરિણામ જીવના નથી. જીવ એનો સ્વામી બનતો નથી. સ્વામી બને તો મિથ્યા દ્રષ્ટિ, અને હોય એને જાણવામાંથી કાઢી નાખે તો મિથ્યા દ્રષ્ટિ, હોય એને ઉપાદેય માને તો મિથ્યા દ્રષ્ટિ. સાધક થયા પછી કુંદના પરિણામ થાય છે એની દશામાં, એ થવા યોગ થાય છે, હું એનો કરનાર છું એમ આત્માના સ્વભાવમાં નથી. અને થવા યોગ થાય છે એમ ન માનતા હું કરું તો પુણ્ય ના પરિણામ થાય, દ્રષ્ટિ વિપરીત મિથ્યા દ્રષ્ટિ છે. એક સમયની પર્યાયમાં પુણ્ય ભાવ, અહિંસા આદિના, બ્રહ્મચર્ય આદિના, તપ આદિના, વ્યવહાર તપ આદિના શુભ ભાવ, દયા, દાન, કરુણા, કોમળતા, સ્વાધ્યાયનો, ભગવાનની પૂજાનો વિકલ્પ ઉઠે છે, એ પુણ્ય તત્વ છે. એ પુણ્ય તત્વ છે. પુણ્ય તત્વને કોઈ સર્વથા જ્ઞાનના જ્ઞેયમાંથી ઉડાડે તો એને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. પુણ્યના પરિણામ થાય છે જ્યાં સુધી પૂર્ણાનંદની પ્રાપ્તિ કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી સાધકને પણ પુણ્યના પરિણામ થાય છે. હું કરું છું એમ નહીં, પાછું થવા યોગ્ય ન થવા યોગ થઈ ગયા એમ પણ નહીં, અને હું કરું તો થાય એમ પણ એવી વાત છે. મંત્રો છે આ તો. થવા યોગ એ ક્ષણિક અશોધ ઉપાદાન, એ પર્યાય છે, જીવની પર્યાય છે. વ્યવહાર નહીં, જીવની પર્યાય છે. નિશ્ચય નહીં, પૂતગલ ના પરિણામ છે એ નહીં અત્યારે લેવાનો, નહીં તો દ્રષ્ટિ અપેક્ષા, તો જ્ઞાન અપેક્ષા. જે પરિણામ ને વ્યવહાર ને જીવના પરિણામ કહેવાય, એને પરિણામ ને નિશ્ચય ને પૂતગલ ના પરિણામ કહેવાય. પરિણામ એક ને નિરીક્ષ આપે. અહીંયા એ જીવની પર્યાય છે, એ પર્યાય થવા યોગ થાય છે. એ અશોધ ક્ષણિક ઉપાદાન એના સ્વયં સત્કારક થી પર્યાય સત હેતુ છે. ભગવાન આત્મા એનો ઉત્પાદક નથી પુણ્યનો. આત્મા કરતા છે પુણ્યના પરિણામનો. નિશ્ચય નહીં એની વાત ચાલે છે. આ એ જરા ધ્યાન રાખે છે. વ્યવહાર ને કરતા કહેવાય વિશેષ અપેક્ષા એ, પણ અહીંયા સામાન્ય અપેક્ષા એ કે ચિદાનંદ ભગવાન આત્મા, શુદ્ધનો વિષય ભગવાન આત્મા છે, એ દ્રષ્ટિમાં આવ્યો છે. અહીંયા દ્રષ્ટિ રાખીને સાધક બોલે છે કે આ પુણ્યના પરિણામ થાય છે એનો હું અકર્તા છું, કરતા નથી. પણ થવા યોગ થાય છે એમ જાણવામાં આવે છે, પણ હું એનો કરનાર છું એમ જાણવામાં આવતો નથી. અને નથી થતા એમ પણ નહીં, થાય પણ છે ને કરનાર હું નથી. થાય અને અકર્તા રહી જાય, પર્યાય પ્રગટ થાય અને આત્મા કરતા કાયમ રહી જાય, એટલે એને જ્ઞાતા કહેવામાં આવે છે. કરતા પણ હું, પરિણામ થવા યોગ થાય છે. એ અશુદ્ધ ક્ષણિક ઉપાદાનની વાત કરી, અને વિકાર કરનાર એ પુંજના પરિણામ ઉત્પન્ન થયા એનો નિમિત્ત કરતા કોણ છે કે જૂના કર્મના ઉદય એ એનો નિમિત્ત કરનાર છે. ઉપાદાન થી કોણ કરે છે? પર્યાય પર્યાય ને કરે છે. ત્રિકાળી ઉપાદાન ક્ષણિક ઉપાદાન નો કરતા નથી. ત્રિકાળી શુદ્ધાત્મા શુદ્ધની નો વિષય ભૂત શુદ્ધાત્મા દ્રષ્ટિમાં આવ્યો છે, એ તો કરતા છે, એ પરિણામ નો કરતા નથી. ત્યારે પરિણામ થાય તો છે ને, કોઈ એને કરતા બતાવો કે પરિણામ પરિણામ ને કરે છે. એની ક્રિયાના સટકાર થી એ પુણ્ય ઉત્પન્ન થયું છે. ભગવાન આત્મા એનો કરનાર નથી. તો આત્માને જ્યાં સુધી એનો કરનાર, પુણ્યનો કરનાર હું છું એમ જ્યાં સુધી તારા શ્રદ્ધા જ્ઞાનમાં છે ત્યાં સુધી મિથ્યા તો છે. અકર્તાને કરતા માનવો એ મિથ્યા તો દોષ છે. પરિણામ તેનું કર્મ બીજો વિષય. અહીંયા કહે છે કે હું પુણ્ય રૂપે પરણમતો જ નથી, માટે હું પુણ્ય કરતા નથી. અજબ ગજબ ની વાત છે. થવા યોગ થાય છે એનો કરતા કોણ? એક સમય થી પર્યાય જે સત અહેતુ પ્રગટ થઈ પરાશે, ક્ષણિક અશુદ્ધ ઉપાદાન એના સટકારક થી પર્યાય ઉભો થયો છે. એનો કરનાર હું નથી, એનો હું જાણનાર છું. ત્યારે ઉપાદાન પણે હું કરનાર નહીં, પણ નિમિત્તપણે કોણ કરનાર છે એને? કે નિમિત્તપણે જૂના કર્મ ના ઉદય એમાં નિમિત્ત થાય છે. હું એમાં ઉપાદાન પણે કરતા નહીં અને હું એમાં નિમિત્તપણે પણ કરતા. હું કહ્યું આ ઊંડે અંદર માં લઈ જવા માટેની આ ગાથાની માગણી ઈશ્વરભાઈ કરી છે. નામ જ ઈશ્વર છે ને ભાઈ, ઈશ્વરભાઈ વા મોટા ભાઈ વખાણ કરે છે કે સારી માગણી કરી ઈશ્વરભાઈ. એમ કે આ દિવસોમાં બધા ઘણા આવે થોડા, બાકી તો રોજ તો આવતા ન હોય, એટલે સારી વાત કઈ કાને પડે તો સારું. આવે એમાં બહુ ન સમજાય, પણ રોજ આવું જોઈએ એ પ્રકારનું વાત્સલ્ય આવે કે અહીંયા સ્વાધ્યાય ચાલે છે અને એક કલાકનો ટાઈમ કાઢી પોતાના આત્મા માટે કાઢવો છે ને. હા, પિક્ચરમાં 3 કલાકનો ટાઈમ મળે, માયા ન મળે. અભ્યાસ તો થોડોક જોઈએ, અભ્યાસ વિના તો. અને અમને તો ભાઈ સાહેબ જે ખૂટાય છે એ જ કહીએ છીએ, બીજું કઈ. કેમ કે અનંત કાળ થી એને પર પદાર્થ 6 દ્રવ્યનું ઘણું જ્ઞાન કર્યું, પણ એમાં જ્ઞાન નથી, સુખ પણ નથી, અને પરિણામ થી સહિત માયનું પણ પરિણામ થી રહી તેને એક સમય માત્ર આત્માને જોયો નથી. આત્મા વળી પરિણામ થઈ રહી તો, આત્મા પરિણામ થઈ રહી તો અન્ય મતમાં, સાંખ્ય મતમાં, વેદાંત માં હોય, આપણા જૈન મતમાં પરિણામ થઈ રહી આત્મા હોય. નિયમિત સ્વાધ્યાય જોઈએ, નિયમિત રટણ વાંચન, ઘેરે પણ વાંચન, એને એને પણ વાંચન કરવું જોઈએ. હા, કલાક બે કલાક ગુરુદેવ તો ફરમાવતા હતા કે ઓછામાં ઓછા 3-4-5 કલાક તો એને સ્વાધ્યાય કરવો જોઈએ. પોતાના હિતની વાત છે, આમાં કઈ કોઈને બતાવવા માટે નથી. અનંત કાળ થી અનંત ભાવો કર્યા, પણ એને એક શુદ્ધ આત્માને જોયો નહીં. કે જે શુદ્ધ આત્મા પરિણામ થી સહિત હોવા છતાં રહી છે, એટલે વેદાંત ને સાંખ્ય મત થતો નથી. શાદ વાત છે, એકાંતે સર્વથા પરિણામથી રહીત માને તો મિથ્યા દ્રષ્ટિ, એકાંતે સર્વથા પર્યાયથી સહિત માને તો મિથ્યા દ્રષ્ટિ, કથનચિત રહીતે કથનચિત સહિત એવો શાદ વાત છે, એને જૈન મત કહેવામાં આવે છે. અન્ય મત તો ક્યારે થાય કે સર્વથા રહીતમાં ચડી જાય રવાડે. આ તો સહિત થી તો વાત કરી, પછી રહીત ની વાત કરી. 26 શ્લોક માં તો પેલા સહિત થી વાત કરી ઈશ્વરભાઈ, અને પછી એ બધા થી સહિત હોવા છતાં જ્યાં આનાથી રહીત છું એવા આત્મા ને ઉભાવું છું, એમ તો કહ્યું. વ્યવહાર થાપીને તો પછી ઉઠાય કો, પર્યાય પર્યાય ભાવે છે. પણ પર્યાય શેમાં આવી? પર્યાય પર્યાયમાં આવી કે આત્મામાં આવી ગઈ? પર્યાય તો દ્રવ્ય નો વિષય કરે છે, દ્રવ્ય ને અડતી નથી, દ્રવ્ય એમાં આવતું નથી પર્યાયમાં. પર્યાયમાં દ્રવ્ય જેવું છે એવું જણાય ગયું. શક્તિ સંબંધ પરમાત્મા પર્યાયમાં દર્શન થયા, ખાવ હું છું બસ. એ દ્રવ્ય કઈ પર્યાયમાં આવતું નથી, પર્યાય દ્રવ્ય રૂપ થતી નથી, પર્યાય પર્યાય રૂપે, દ્રવ્ય દ્રવ્ય રૂપે. પર્યાય ભલે ને ભાવે, પર્યાય મને ભાવે છે પણ હું પર્યાય રૂપે થતો નથી. પર્યાય મારી ભાવના કરે છે તો કરો. હા હા હા, મેં કિસકા ધ્યાન કરું, પર્યાય ફેરા ધ્યાન કરે તો કરો. અલૌકિક વસ્તુ છે ભાઈ. અનંત અનંત કાળ થયા એ ગૂંચ પડી છે મિથ્યાત્વની, ઉકેલવી બહુ કઠિન છે. કહે છે કે થવા યોગ થાય છે અને વિકાર કરનાર જૂના કર્મ નો ઉદય એમાં નિમિત્ત કારણ છે. ઉપાદાન કરતા પર્યાય, પર્યાય નો નિમિત્ત કરતા જૂના કર્મ નો ઉદય, અને ત્રિકાળ સ્વભાવ તો કરતા અકર્તા કરતા ને નિમિત્ત કરતા ઠિકાણી દ્રવ્ય કરતા ક્ષણિક પર્યાય કરતા અને જૂના કર્મ નો ઉદય નિમિત્ત કરતા, આ ત્રણ સ્થિતિ જેમ છે એમ જ્ઞાની જાણે છે. હા હા હા, લેવાય ત્યારે હા સંવર નિદ્રાની પર્યાય કોઈ અપેક્ષા એ લેવાય. જયારે દ્રવ્ય નો આશ્રય કરે છે સંવર નિદ્રા પર્યાય, ત્યારે દ્રવ્ય ને નિમિત્ત કહેવાય. કેમ કે એનો આશ્રય લીધો ને, થયો તો પોતાથી, નિમિત્ત છે ઓલું તો એનો આશ્રય કર્યો એમ કહેવાય. કહેવાય હા હા, એ શુદ્ધ પર્યાય માટે કહેવાય, અશુદ્ધ પર્યાય માટે ના કહેવાય. શુદ્ધ પર્યાય માટે કહેવાય, કેમ કે દ્રવ્યનું અવલંબન લીધું એટલે કહેવાય. બાકી અશુદ્ધ પર્યાય માટે નિમિત્ત, હા નિમિત્ત ન કહેવાય. કેમ કે સ્વાશ્રય પુણ્ય પાપ ન ઉત્પન્ન થાય, પરાશ્રય થાય. શુદ્ધ આત્માનો આશ્રય કરતા શુદ્ધ પર્યાય થાય, હા એ પણ કથનચિત છે. આ હા હા, એ પણ કથનચિત છે. કેમ કે એનો સદભાવ તો પ્રથમથી જ છે, તો ખરેખર એ નિમિત્ત કરતા હોય તો સંવર નિદ્રાને મુક્ત બધાને થવો જોઈએ. પણ પર્યાય અવલંબન લે ત્યારે ઉપચારથી, એના અવલંબન થયું એમ ઉપચારથી કરવામાં આવે. ખરેખર તો તત્સમયની પર્યાયની યોગ્યતા સતહેતુક છે. દ્રવ્ય પણ એનો દાતા, ભાઈ ક્યાં તો 10 વર્ષ ઘણું છે તો વિશેષ સમજવા માટે પણ પર્યશન પછી આવતા થઈ જાય. એમ જ સંખ્યા વધી છે ને આપણી, અહીંયા સંઘની સંખ્યા વધી છે. એનું કારણ કે નિયમિત સ્વાધ્યાય સવારને સાંજ ચાલે છે. ચંદુભાઈ નિરભિમાની છે, નિકટ પોતે વાંચનકાર છે, પોતે વાંચે છે, છતાં પણ એ પ્રકારે એમણે વાત કરી. આપણે તો હવે નિવૃત્તિ લઈને ચંદુભાઈ ને હોપી, ચંદુભાઈ સંભાળે. એક આ રાજકોટની વિશેષતા, રાજકોટની એક આ વિશેષતા છે. હું તો આજે 25-30 વર્ષથી જોતો આવું છું કે અહીંયા કોઈ પણ વાંચનકારને વાંચન કરવાનો કોઈ આગ્રહ નથી. મેં જોયું શરૂઆતમાં નવતમભાઈ વાંચતા હતા, નવતમભાઈ ગેરહાજર હોય જયારે જામનગર આજે ગયા હોય ત્યારે દેવશીભાઈ વાંચે, અને એ પછી નવતમભાઈ નો સ્વર્ગવાસ થઈ ગયો ત્યારે અહીંથી મૂળજીભાઈ પત્રવાર કરીને કઈ કર્યું છે. મને તો એ ખાનગી હતું, મને હું કઈ જાણતો નતો, હું તો સોનગઢ ગયો ઓચિંતા ગુરુદેવે કહ્યું, લાલભાઈ હવે નવતમભાઈ ની ગેરહાજરી છે, તમારે આ કામ વાંચવાનું કરવાનું છે. અરે સાહેબ, મને આપનો કઈ પરિચય નથી, હું કઈ જાણતો નથી, કાળ ટૂંકું છે. ત્યાં રામજીભાઈ કહ્યું, કાળું ધૌણ છે, તમારે વાંચવાનું. પ્રમુખ આપણા અહીંના પ્રમુખ હુકમ કરતા ત્યારે દેવસિંહભાઈ મેં વાંચવા માંડ્યો, પણ દેવસિંહભાઈ ના આંખ ના ખૂણામાં કોઈ એમ નથી થયું કે આ મારો રાઈટ હતો વાંચવાનો. કેમકે એમના એ જ વાંચનકાર હતા. આપણે દેવસિંહભાઈ ને પણ આપણે સાંભળતા હતા, એ વાંચતા હતા અને આપણે સાંભળવા બેસતા હતા, પણ કોઈ ખૂણામાં એને નથી થયું નિર્ભિમાન પણ. એમ ચંદુભાઈ ને પણ જો આજે કેવા શબ્દો કાઢ્યા. નિતર વાંચનાર ને એ માન મારી નાખે. પણ અહીંયા તો એ રાજકોટમાં એ વાતાવરણ કઈ નથી, આ તો પરણે બેસાડ ઉપરે છે. સારું છે, પોતાના આત્માની હિતની વાત છે. શ્રીમદે કહ્યું છે કે જો માન ન હોત તો અહીંયા મોક્ષ હોત. મનુષ્યમાં માન ની અધિકતા છે. અરે માન કરીને શું કરવું છે, રખડવું છે ભાઈ સંસારમાં. માન કશાય નો ધણી આત્મા નથી, એનો ધણી પૂતગલ છે, એનો સ્વામી પૂતગલ છે. હું એનો સ્વામી નહીં. નિર્માણ પર્યાય પ્રગટ થાય વિતરાગી એનો સ્વામી થવું નથી. એનું સ્વામી પણ કથનચિત પણ છે, સર્વથા એનો સ્વામી આત્મા બનતો નથી. સ્વસ્વામી સંબંધ પર્યાય ની સાથે વ્યવહારે છે. નિર્માણ પર્યાય નિશ્ચય તો સ્વસ્વામી સંબંધ પર્યાય નાશમાન હોવાથી હું એનો સ્વામી નથી, હું તો અવિનાશી છું. સારું વાતાવરણ રાજકોટમાં. હિમચંદભાઈ મુરબી એનો સરભાર થઈ ગયો, એને તો અહીંનું વાતાવરણ જોઈને બહુ ખુશી થતી, હર્ષનાશો અહીંના. અભ્યાસી છે એટલે આડી અવળી વાતે કોઈ ગ્રહણ કરે એવું નથી કાન ઉપર આવે તો. બસ જે ઊંચું છે આપણું, આત્માની સાધના કરવી સાથે બેસી આત્માની સત્તા ને આત્મ હવે તો એ જ હોય ને, હવે બીજું શું હોય. આટલો ઉપદેશ આપણને ગુરુદેવ આપ્યો અને એટલી નિષ્ફળ ન હોય તો કામ ક્યાંથી થઈ શકે. થવા યોગ શું આચાર્ય ભગવાને જંગલમાં બેસીને કલમ ચલાવી છે કે આ પુનના પરિણામ થવા યોગ થાય છે. પાંચમા આવર્તના પરિણામ આ શાસ્ત્ર લખવાનો વિકલ્પ ઉઠ્યો છે. પુનનું પરિણામ એ થવા યોગ થયો છે ભાવ. ન થવા યોગ થઈ જાય એમ પણ નહીં, અને હું કરું તો થાય એમ પણ નહીં, અને થવા યોગ થાય ને હું ન જાણું એમ પણ નહીં. ખરી વાત છે, એ તો ચાલુ જ રહેશે, એમાં કઈ સવાલ. મારે કઈ વાંચવું જ નથી, રાત્રે હું નહીં વાંચું. મને કાલે જામનગર વાળા મારી પાસે બે યુવા ફેડરેશન ના મેમ્બર આવ્યા હતા, એને વાત કરી મને કે અમે તો હવે એવો વિચાર કર્યો છે, યુવા ફેડરેશન ના 55 મેમ્બર છે, 55 55. એમણે એમ કહ્યું, કિશોરભાઈ કાલ રાત્રે આવ્યા હતા ભાઈ, હા એ અહીંયા તમારી અહીંયા ઠરાવ થઈ ગયો અને તમારે ત્યાં બધું વાત થયા પછી બે જણા આવ્યા હતા કે હવે અમે તો વિચાર કર્યો છે કે રાતના 7:30 થી 9 કલાક નિયમિત 12 મહિના અને આ ક્લાસ ને પાઠશાળા ને પ્રવેશિકા ને પ્રાથમિક પહેલેથી એ બધું અમારે શીખવું છે. અને એ શીખવા માટે જો 12 મહિના 12 પંડિત આવે તો ઠીક, નહીતર ઓછામાં ઓછા 6 પંડિતોને તો અમારે અવારનવાર બોલાવીને એની પાસે શીખવું છે. બધું સારો વિચાર. હવે મોટી ઉંમરના માણસો બધા વ્રત થતા જાય છે, એ યુવાનોએ આ ગુરુદેવે બતાવેલો માર્ગ એનો ઝંડો ઊંચો રાખવાની જરૂર તમારા હાથમાં છે. આ બધી હવે આ બધું તમારે કરવાનું. યુવા ફેડરેશન થાય તૈયાર, તત્વ અભ્યાસ કરે, પોતાનું પણ હિત કરે અને બાહ્યની પ્રભાવના બીજાઓ પણ જાણે તો કે અમે જરૂર કરવાના છીએ એમ. અને અમને આખા સંઘનો ટેકો છે. પાછું એમ કીધું, આખા સંઘમાં પણ એવો અમને ટેકો છે યુવા ફેડરેશન. તમે ઠરાવ કર્યો, બોલો. એમ હવે તો આ બધા યુવાનોએ જાગવાનું છે. આ તત્વનું રક્ષણ કરજો તમે યુવાનો. ગુરુજીએ કહેલા તત્વનું રક્ષણ કરજો. આફત આવે તો એ તત્વને બચાવજો. તત્વ ઉપર આફત આવે તો બતાવજો. બહારના સહયોગ તો જે થવો તે થાય. તત્વને જીવતું રાખવા જેવું છે. આ તત્વ માન માન બહાર આવ્યું છે. અણી શુદ્ધ સત્ય છે. તીર્થંકર પરમાત્મા એ કહેલી વાત ગુરુદેવે કહેલી છે, એમાં કિંચિત માત્ર ક્યાંય ફેર નથી. થવા યોગ થાય છે. અરે પરિણામ થવા યોગ થાય છે. હજી તો હું પરને કરું ને આમ કરી દઉં ને અરે રેવા દે, એ તો દુનિયા બહાર તું ગયો ગયો. ક્યાંય પ્રમાણ ની બહાર તો જવાની સખત મનાય છે, પણ પ્રમાણ માં અટકવાની પણ મનાય છે. થવા યોગ પરિણામ થાય છે. ક્ષણિક અશુદ્ધ ઉપાદાન ની પર્યાય છે. ઉપાદાન જ્યાં કહ્યું ત્યાં નિરપેક્ષ થઈ ગયું, અને કર્મ ના ઉદય નિમિત્ત કરતા છે ત્યાં સાપેક્ષ થઈ ગઈ પર્યાય. એ નિરપેક્ષ ને સાપેક્ષ બે રીતે તું એક પર્યાય ને જોઈ લે. આવું છે મીઠાભાઈ. પરના સટકારક ની અપેક્ષાથી પાર પુણ્ય તત્વ એક સમય ની પર્યાય ઉભી થાય છે. એને નિમિત્ત થી થાય એમ કેવું તે ઉપચાર છે, વ્યવહાર છે. પણ એ પ્રકારનું પુણ્ય ના પરિણામ છે એનું લક્ષ્ય પર ઉપર હોય ત્યારે તેને નિમિત્ત કરતા કહેવાય. કેમ કે નિતર સ્વભાવ થઈ જાય. પુણ્યના પરિણામ પરાશ્રય થાય છે, સ્વાશ્રય થાય નહીં. વિકાર એ થવા યોગ ને વિકાર કરનાર એ બંને પુણ્ય છે, તેમજ એ બંને પાપ છે. ભાવ પુણ્ય અને દ્રવ્ય પુણ્ય, ભાવ પાપ અને દ્રવ્ય પાપ. એક જીવના વિકારી પરિણામ અને એમાં નિમિત્તપણે જૂના કર્મનો ઉદય, એ નિમિત્તને વૈચિક સંબંધ. જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામની સાથે નિમિત્તને વૈચિક સંબંધ છે. ભગવાન આત્માને નિમિત્તને વૈચિક સંબંધનો ટકા અભાવ છે. હવે જશે એને વળી આ કરવું ને નિમિત્ત કરતા ને ક્યાં રહ્યું. આગળ હવે આશ્રવ થવા યોગ ને આશ્રવ કરનાર પુણ્ય ને પાપ ના બે પરિણામ ને મળે ને આશ્રવ કહેવાય. જે ભાવ થી કર્મ નું આવાગમન થાય તેને આશ્રવ કહેવાય. દ્રષ્ટાંત એમ આવે છે કે માણ માં જેમ કાણું પડ્યું હોય ને પાણી ની આવક થઈ તો એને આશ્રવ કહેવામાં આવે છે. છિદ્ર પડે તો આશ્રવ કહેવામાં આવે છે. એમ આશ્રવ થવા યોગ એ આશ્રવ ના ભેદ વિખ્યાત વ્રત કષાય ને યોગ એ ચાર પ્રકારના ભગવાને આશ્રવ કયા છે. એ વિભાવ ભાવ છે, આત્માનો સ્વભાવ ભાવ નથી. આગંતુક ભાવ છે, મહેમાન છે. આશ્રવ એ ઘરનો મેમ્બર નથી. રવિન્દ્રભાઈ શુભાશુભ ભાવ ઘરનો મેમ્બર હશે નહીં. હવે શુભાશુભ ભાવ ઘરનો મેમ્બર નથી તો સંધ્યા ઘરનો મેમ્બર છે ન હોય. જો હા ના આવે ઘડીકમાં, ઘડીકમાં હા ના આવે. આશ્રવ થવા યોગ, થવા યોગ, થવા યોગ મર્મ છે એમાં. કરનાર ની, કરનાર ની થવા યોગ, થવા યોગ, થવા યોગ કરનાર ની, થવા યોગ થાય એમ જાણનાર ને જાણતા થવા યોગ થાય છે એમ જણાય જાય. શું કહ્યું? લખાણી નગીનભાઈ લખાણી. અરે આ સ્વાધ્યાય કરવા જેવો રોજ છે, એમાં કલાક અહીં આવતા એને વેપારમાં ખોટ નહી જાય. રમણીકલાલ, કઈ ખોટ ના જાય વેપારમાં કઈ. આત્માની વાત સાંભળે તો કઈ પાપ ના પરિણામ તો અહીંયા થતા નથી, અને શુભ ભાવ થાય અને કોઈ પ્રકૃતિ બંધાઈ જાય અને અંતર મૂર્તમાં જગત નિકાલ પાકે તો ઉદયમાં પણ આવી જાય. એનો અર્થ લાલચ નથી. અહીંયા આવો ને પણ બંધાય ને તમને સહયોગ સારા મળે એ લાલચ આપવાની વાત નથી, પણ એ પ્રકારની સ્થિતિ છે. એ પ્રકારે સ્થિતિ ઉભી થાય છે. ખરેખર આત્માની વાત છે ના તો એનો વિચાર કરી શકે જ્ઞાન ન થાય. કેમ કે કરતા બુદ્ધિ છે ત્યાં સુધી એનો જ્ઞાતા નથી બનતો. કાં કરતા ને કાં જ્ઞાતા અનુભવ થાય ત્યારે ખરેખર જ્ઞાતા થાય. ત્યાં સુધી તો કરતા છે પુણ્ય નો ભાવ. હું જાણનાર છું પુણ્યને, જાણવાના બાના નીચે પણ દ્રષ્ટિ પુણ્ય પર પડી છે તો આત્માને કેમ જાણતો નથી? પુણ્યને જાણવા કેમ રોકાણો? એ પુણ્યનો કરતા બને છે. આ શ્રણ કરે, વિચાર કરે, નિર્ણય કરે કે પુણ્યનો કરનાર નથી પણ હું જાણનાર છું. એવું સ્વવિકલ્પ જ્ઞાન દ્વારા આત્માને અકર્તા લક્ષમાં વારંવાર રહેવું આ પુણ્યના પરિણામ છે. એનો ખરેખર હું કરનાર નથી પણ હું જાણનાર છું. પણ એનો જાણનાર નહીં પણ હું અકર્તાનો જાણનાર છું એમ કરીને પછી પુણ્ય ઉપરથી આત્મા ઉપર ચાલ્યો જાય. સ્વવિકલ્પ જ્ઞાનમાં આત્માને અકર્તા પણ વિચારવું, અકારક ને અવેદક છું એમ લક્ષમાં લેવું, એને સ્વવિકલ્પ જ્ઞાન કહેવામાં આવે છે. આશ્રવ થવા યોગ અને કરનાર આગળ એ બંને આશ્રવ છે. ભાવ આશ્રવ ને દ્રવ્ય આશ્રવ, ભાવ આશ્રવ ને દ્રવ્ય આશ્રવ. ભાવ આશ્રવ શું ને દ્રવ્ય આશ્રવ શું? આ નવ તત્વ બધા ભણી જાય, ઘડિયા ગોખી જાય, પણ ભાવ આશ્રવ કોને કહેવાય ને દ્રવ્ય આશ્રવ કોને કહેવાય? અમે વેપારી, અમારે એનું શું કામ છે? અરે આ જ્ઞાન નો વેપાર કરવા જવો. સંવરૂપ થવા યોગ, સંવાર્ય અને સંવર કરનાર એ બંને સંવર છે. જો હવે આવ્યું આ સંવરના પરિણામ સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ જે પ્રગટ સાધકને થાય છે, નિશ્ચય રત્ન ત્રયના પરિણામ સાધકની દશામાં પ્રગટ થાય છે. એ પ્રગટ કરતો નથી, પ્રગટ થાય છે. અને થતા પરિણામને કરતો